તારીખ 3/6/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 715, 716 અને 717 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 332.
માન્ય કરવા અને તેને સમજવાનો પ્રયત્ન કરવો. માન્ય કરવાથી આસ્તિક બુદ્ધિ રહેતા સમજવામાં સફળતા મળશે, પણ અમાન્ય કરવાથી તો કદી પણ એ સમજી શકાશે નહીં. આમાં ફરક શું છે? આસ્તિક બુદ્ધિ વાળાને ક્રમે કરીને સમજાય છે સમજવાનો પ્રયાસ કરતા, પણ જે પોતે જ એના ઉપર ચુકાદો આપી દે છે પોતાનો કે નહીં આમ ન હોય પણ આમ હોય, એને તો કદી એ વાત સમજાવવાની છે. એ તો વાત છે કે જ્ઞાની પુરુષોએ શ્રી ગુરુએ કહ્યું છે તે માન્ય કર્યું, એ અમાન્ય ન કરવું, અને માન્ય કરવામાં પણ સમજીને માન્ય કરવું, એને સમજણ ન થાય ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરવો, પણ સમજીને માન્ય કરવું, પણ અમાન્ય તો કદી કરવું નહીં. અથવા અમાન્ય કરવા જતા ઉત્સૂત્ર પ્રરૂપણ થઈ જશે, ઊંધો સિદ્ધાંત વિપરીત સિદ્ધાંત એનું ગ્રહણ થશે, એનું પ્રતિપાદન થશે, અને એના જેવું એકે બીજું પાપ. એવી નિશંકા તો પરિણમન અનુભવ પૂર્વક જ આવે છે, પણ એ પહેલા જ્યાં સુધી અનુભવ નથી ત્યાં સુધી શું કરવું? કે જે જ્ઞાની પુરુષોએ કહ્યું છે તે માન્ય રાખવું, માન્ય રાખીને સમજવાનો પ્રયત્ન કરવો, સમજીને પરિણમવાનો પ્રયત્ન કરવો. એટલે પરિણમન જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ. એકપણે એટલે ત્રણેયનો વિષય એક છે, ત્રણેયના પરિણમનમાં સામ્ય છે, ત્રણેય મુખ્ય ગુણોમાં પરસ્પર ક્યાંય વિષમતા નથી, વિરુદ્ધતા નથી, અવિરુદ્ધપણું છે, એવો પરમાર્થથી જૈન માર્ગ છે એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. એમ જ્ઞાનીઓએ, બુદ્ધ એટલે જ્ઞાની પુરુષોએ સિદ્ધાંતમાં કહ્યું છે. શાસ્ત્રની અંદર તત્વાર સૂત્રનું આ પહેલું સૂત્ર છે ઉમાસ્વામીનું, જે બંને સંપ્રદાયોને માન્ય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ શાસ્ત્ર જ આ સૂત્રથી શરૂ થયેલું છે. એવું માન્ય હોવા છતાં પણ બીજો પણ મોક્ષ માર્ગ છે, આ સિવાય આ પણ મોક્ષ માર્ગ છે એ સૂત્રને નહીં સ્વીકારવા બરાબર છે, સિદ્ધાંતને નહીં સ્વીકારવા બરાબર છે. પછી લિંગ અને ભેદો જે વ્રતનારે, દ્રવ્યદેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રહી એ તો ત્રણે કાળે. હવે લિંગ એટલે બાહ્ય ચિહ્ન અને વ્રતના જે તફાવત, એટલે એમાં અલ્પ તફાવત લેવાનો. જે મૂળ ગુણ છે એમાં કોઈ ફેરફારો છે એમ કહેવાનો અભિપ્રાય નથી, પણ દેશકાળને અનુસરીને કોઈ સામાન્ય ફેરફાર હોય છે, નગણ્ય ફેરફાર જે હોય છે એ કોઈ દ્રવ ક્ષેત્ર કાળ ભાવને લઈને સામાન્ય ફેરફાર હોય છે, પણ જ્ઞાન દર્શન ચારિત્ર, જ્ઞાન આદિ એટલે જ્ઞાન દર્શનની ચારિત્રની જે શુદ્ધતા છે એમાં તો ત્રણેય કાળે કોઈ ફેર પડતો નથી, ત્રણેય કાળને વિશે એમાં કોઈ ફેર ન પડે એમ કહેવાય. તે સાતમે ગુણ સ્થાને જે સ્વરૂપ સ્થિરતા હોય, એ સ્વરૂપ સ્થિરતા છઠ્ઠે સાતમે ગુણ સ્થાને કોઈને હોય ને કોઈને ન હોય એવું ન બને. ત્રણ કષાયનો ત્યાં અભાવ હોય ત્યાં કોઈને હોય ને કોઈને ન હોય એવું ન બને. જ્યારે જ્યારે ત્રણ કષાયનો અભાવ હોય ત્યારે જે જે મર્યાદા થઈ જાય રાગાદી વ્યવહાર પરિણામ એ આપોઆપ જ એક સરખી હોય છે. કોઈ સામાન્ય ફેરફાર હોય તો તારતમ્ય ભેદે કોઈ ફેરફાર સામાન્ય હોય છે, એથી વધારે કોઈ ફેરફાર હોતો નથી. હવે જ્ઞાન દર્શન આદિ શબ્દનો રે સંક્ષેપે સુણો પરમાર્થ. જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણેયની શુદ્ધતાની વાત કરી, એ ત્રણેયને નો અર્થ કરે છે, અથવા પરમાર્થ આત્મકલ્યાણ કેવી રીતે એમાં થાય છે એ સંક્ષેપમાં કહેવામાં આવે છે. તેને જોતા વિચારી વિશેષથી રે, અને એ જે સંક્ષેપમાં કહ્યું છે તેને જો વિશેષપણે વિચારવામાં આવશે તો સમજાશે ઉત્તમ આત્માર્થ. તો આત્મહિત કેમ કરવું, આત્મહિતનું પ્રયોજન કેવી રીતે સાધ્ય કરવું એ સમજાઈ જશે, સમ્યક પ્રકારે સમજાશે. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. કયું જ્ઞાન તેનું નામ ખાસ, નિમિત્ત ઉપાદાન અને જ્ઞાનનો વિષય ત્રણેય વાત લઈ લીધી એક પદની અંદર. જ્ઞાન કોને કહેવું, અથવા આત્મજ્ઞાન કે સમ્યક જ્ઞાન કોને કહેવું, કે દેહથી ભિન્ન આત્મા ઉપયોગ સ્વરૂપી જ્ઞાન સ્વરૂપી આત્મા દેહથી અને રાગથી ભિન્ન છે અને તે ત્રણેય કાળે અવિનાશી છે, ક્યારે પણ એ ઉત્પન્ન થતો નથી, ક્યારે એનો નાશ થતો નથી. આવો અવિનાશી આત્મા દેહાદિ અને રાગાદિથી સર્વથા ભિન્ન છે. દેહાદિ છૂટી જાય છે, રાગાદિ પણ વ્યય થાય છે, ઉપયોગ સ્વરૂપી આત્મા ઉપયોગવંત એમને એમ રહે છે એવું શ્રી ગુરુના ઉપદેશથી જાણે એ વચન. કેમ કે એવું જાણે છે તો પણ શ્રી ગુરુના ઉપદેશથી જાણે છે એમાં ફેર છે. દેશના લબ્ધિનો નિમિત્તની નીતિક સંબંધ છે. આમ તો બધાય જાણે છે કે આયુષ પૂરું થાય છે ત્યારે દેહ અને આત્મા જુદો પડી જાય છે, જુદા છે માટે જુદા પડી જાય છે, પણ એવું જાણવું ખરેખર કાર્યકારી થતું નથી. એવું પરિણમન ક્યારે થાય, કે જ્યારે શ્રી ગુરુનો ઉપદેશ પરિણમે ત્યારે. સદગુરુ ઉપદેશમાં ઘણી વાત લીધી છે. જાણ્યું એટલે એમ તો ખબર પડે ને કે હવે આમાં આત્મા નથી, આ શરીર પડી રહ્યું એટલે એમાં આત્મા નથી, એ તો જાણવા મળે છે. બે જુદા પડી ગયા એ તો જાણવાનું મળે છે. ત્યારે થોડોક વૈરાગ પણ જીવોને, કોઈ કોઈ જીવોને આવે છે, પણ એથી કોઈ આત્મહિતનો આત્માર્થ સરતો નથી. શ્રી ગુરુના ઉપદેશમાં તો એ વાત છે કે જે એ રીતે ભિન્નપણે પરિણમી ગયા છે અંતરમાં અને પોતાના ઉપયોગ સ્વરૂપે આત્માની ઉપાસનામાં વર્તે છે, એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એમના પ્રત્યે જેને બહુમાન આવ્યું છે અને ભક્તિ થઈ છે અને તેના કારણે જેને દર્શન મોહ મંદ પડ્યો છે, એ દર્શન મોહ મંદ પડીને જેને દર્શન મોહનો અભાવ થયો છે, ત્યારે જે સ્વસંવેદન જ્ઞાન અનુભવ જ્ઞાન ઉપજ્યું એને જ્ઞાન એવું નામ કહેવામાં આવે છે. કે જે જ્ઞાન દેહાદિથી ભિન્નપણે અનુભવરૂપ છે, રાગાદિથી ભિન્નપણે અનુભવરૂપ છે અને પોતે ઉપયોગ સ્વરૂપી છે, જ્ઞાન સ્વરૂપી છે, એવું અસ્થિથી પણ અનુભવરૂપ છે. એમ અસ્થિ નાસ્તિથી જે અનુભવ જ્ઞાન છે એ સદગુરુના ઉપદેશ વિના પરિણમતો નથી. એટલો કશાની મંદ દર્શનમોની મંદતા જ ન આવે એમ કહે છે. ત્યાં સુધી દર્શનમોની મંદતા જ ન આવે, એટલા માટે એમને 751 માં એ વાત લીધી છે. પ્રાપ્ત પુરુષને આજ્ઞા રુચિ રૂપ સમજાય. કેમ કે જેના એ વચન છે, કેમ કે એ છે તો પોતે અજાણ્યો છે, વિષયથી અજાણ્યો છે. જ્યારે એ વિષયના કહેનારા કોઈ મળે છે ત્યારે કહેનારને ઓળખે છે, એ જ એના નિશ્ચય સમ્યક દર્શનનું પ્રથમ ચિહ્ન છે. એ જીવને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થવાનું છે એનું પહેલું લક્ષણ આ છે કે એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું નિરૂપણ કરનાર પ્રત્યે એને ઓળખાણ આવીને બહુમાન આવે છે, એનું પહેલું લક્ષણ છે. ત્યારથી દર્શન મોગળે છે અને પછી સ્વરૂપ નિશ્ચયમાં આવે છે અને પછી સ્વરૂપ અનુભવમાં આવે છે. એટલે એમ જાણે સદગુરુ ઉપદેશથી જ્ઞાનમાં એ વાત નાખી છે. સંક્ષેપમાં પણ કેટલું સમાવેશ કરે છે પોતે, જે મહત્વનો મુદ્દો છે એ છૂટતો નથી. નહીતર ખાલી જ્ઞાનની જ વ્યાખ્યા કરવી હતી, પણ એની સાથે સદગુરુનો ઉપદેશ નાખી દીધો. કયું જ્ઞાન તેનું નામ ખાસ. હવે જે જ્ઞાને કરીને જાણ્યું રે, જે સ્વરૂપ જાણ્યું જ્ઞાને કરીને, જ્ઞાનથી જે સ્વરૂપ જાણવામાં આવ્યું અનુભવમાં આવ્યું તેને વર્તે છે શુદ્ધ પ્રતીક. એવો જ છું, અનુભવમાં આવી રહ્યો છે તેવો જ હું છું, એવી જે પ્રતીત વર્તે છે, શુદ્ધ પ્રતીત વર્તે છે. કયું ભગવંતે દર્શન તેને રે, એને જીનેશ્વર દેવે એને શુદ્ધ શ્રદ્ધાન કહ્યું છે, જેનું બીજું નામ સંકિત. એને દર્શન કહો કે એને સંકિત કહો, તે બંને એક જ છે. પ્રતીતિ, સંકિત, દર્શન, શ્રદ્ધા આ બધા એક જ પર્યાયના વાચક શબ્દો છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, એવો સ્થિર ભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અલિંગ. જેને જેમ આવી પ્રતીતિ જીવની, જ્ઞાનને જ્ઞાનપૂર્વક, એમ એટલે જ્ઞાનપૂર્વક જે પ્રતીતિ આવી જીવ સ્વરૂપને, ત્યારે એને પોતાના જ્ઞાનમાં સર્વ પરદ્રવ્યોથી અને પરભાવોથી અસંગ એવું ભિન્ન, ભિન્ન અને અસંગ એવું ચૈતન્ય તત્વ જાણ્યું, અને જેવો જાણ્યો તેવો જ સ્થિર આત્મસ્થિરતાનો ભાવ ઉત્પન્ન થયો, સ્વરૂપલીનતાનો, સ્વરૂપ એકાગ્રતાનો ભાવ ઉત્પન્ન થયો, તેનું નામ ચારિત્ર છે. અને તે ચારિત્રને કોઈ ચિહ્ન નથી, બહારમાં કોઈ ચિહ્ન નથી, અણલિંગ ચારિત્રને કોઈ ચિહ્ન નથી, વેશનું પણ નથી, અને કોઈ પણ ચિહ્ન ચારિત્રને નથી. કેમ કે એ તો સ્વરૂપ રમણતા અને વિકરાગતા એ અરૂપી આત્માની અરૂપી શુદ્ધ પર્યાય છે, એને બહારમાં કોઈ રૂપીપણાનું ચિહ્ન હતું. સ્વસ્ત્રપણું કે નિર્વસ્ત્રપણું એ ચારિત્રનું ચિહ્ન નથી, શુદ્ધ ચારિત્રનું એ ચિહ્ન નથી, એમ કહે છે. એના ઉપર તો સમયસરમાં છેલ્લે છેલ્લે ગાથા ઉડી દીધી છે, પાસંદી લિંગાણી. અવસ્ત્રપણું નિર્વસ્ત્રપણું એ તો બધા બાહ્ય ચિહ્નો છે, આત્માના ચારિત્રના અથવા આત્માના કોઈ ચિહ્ન છે નહીં. કરતો અમુક વસ્ત્ર ધારે એને ચારિત્ર થઈ જાય, અથવા નિર્વસ્ત્ર થઈ જાય એને ચારિત્ર થઈ ગયું એમ ગણવામાં આવે, પણ એવી રીતે કાંઈ આત્માનું ચારિત્ર પ્રાપ્ત થતું નથી. કેવું વાત નાખી દીધું, નામ ચારિત્ર કે એને લિંગ, ચિહ્ન વિનાનું, લિંગ વિનાનું એને કોઈ બહારમાં લક્ષણ નથી, એવું એ શુદ્ધ ચારિત્ર હોય. એ ત્રણેય અભેદ પરિણામ થી રે, એવા આત્માના શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્મરમણતા એ ત્રણેય અભેદ છે, ત્રણેયના ભેદ કહેવાથી સમજાય છે અથવા જુદા જુદા જ્ઞાનમાં લઈને સમજાય છે, પણ એ વખતે દર્શનના ચારિત્રના કોઈ વિકલ્પ અનુભવમાં હતા નથી, પરિણામમાં નથી આવતા. તે ત્રણેય અભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મારૂપ, એ ત્રણેય આત્મારૂપ વર્તવા માંડ્યા. શ્રદ્ધા આત્મારૂપ થઈ ગઈ, જ્ઞાન આત્મારૂપ થઈ ગયું, ચારિત્ર પણ આત્મારૂપ. આત્માકાર સ્વ આકાર પરિણામે પરિણિમાં બધા ગુણો હતા, ત્રણેય ગુણો. તે માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે જીન, સમીજ સ્વરૂપ. એ જીનમય ભગવાનનો, જીનેશ્વર દેવનો માર્ગ પામ્યો અથવા એ નિજ સ્વરૂપ પામ્યો, બંને એક જ વાત છે. જીન અને નિજ અક્ષર તો એના એ રહે છે, રસવાઈ આ બાજુથી ટ્રાન્સફર થઈ જાય છે, બીજું કાંઈ નથી થતું, આગળ પાછળ અક્ષર થઈ જાય છે. તે માર્ગ જીનનો પામ્યો રે, કેમાં પામ્યો તે જીન નિજ સ્વરૂપ. એવા મૂળ જ્ઞાનાદી પામવા રે, એવા મૂળ માર્ગના જ્ઞાન દર્શન ચારિત્રને પામવા, અને જવા અનાદિ બંધ અને જે કાંઈ બંધન છે સંસારનું એને ટાળવા માટે ઉપદેશ સદગુરુનો પામવો રે, તાળી સ્વચ્છંદને એ ઉપદેશ સદગુરુનો ક્યારે પામે, એ પોતાનો સ્વચ્છંદ છોડે. હું કહું છું કેમ વાત છે એ વાત એને છોડી દેવી જોઈએ. શ્રી ગુરુ કહે છે તે માન્ય કરવું જોઈએ, ન સમજાય તો સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ મુમુક્ષુનો ધર્મ છે, બીજો મુમુક્ષુનો ધર્મ નહીતર સ્વચ્છંદ થઈ જાય છે. ધર્મ તો નથી પણ એ સ્વચ્છંદ થઈ જાય છે. એ સ્વચ્છંદ ટાળીને અને પ્રમાદ આદિનો પ્રતિબંધ ટાળીને, પ્રતિબંધ એટલે ભોગમાં રોકાવું, પ્રમાદમાં રોકાવું, બીજી વાતમાં ને બીજી ક્રિયામાં રોકાવું, એ બધો પ્રતિબંધ છે. એ બધો પ્રતિબંધ ટાળીને સદગુરુનો ઉપદેશ પામવો. સદગુરુનો ઉપદેશ મળવો મળતો હોય તો બધું ગૌણ કરી નાખવું. આ મને નડે છે એ વાત રહેવી જોઈએ નહીં. ગુરુનું વ્યાખ્યાન શરૂ થાય ત્યારે શાક લેવા જવું કે ન જવું, ન જવું કામ આવી જાય, પછી મહેમાન આવ્યા હોય કાંઈ કરો, કોઈ બનાવવાનું એ બધો પ્રતિબંધ ટાળીને સદગુરુનો ઉપદેશ. એનાથી ઊંચો ઉચ્ચ કોટીનો, એનાથી વિશેષ, એનાથી કિંમતી કોઈ બીજો પ્રસંગ નથી. એટલું મૂલ્યાંકન હોવું જોઈએ. એમ દેવ વિનંદે ભાગ્યો રે, મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ. એમ જીનેશ્વર દેવે મોક્ષ માર્ગનું સ્વરૂપ ભાગ્યું છે પોતાનું. ભવ્યજનોના હિતને કારણે રે, એમને તો પૂરું હિત સાધી લીધું, વાણીમાં આવ્યું એ તો ભવ્યોના હિતના કારણથી આવ્યું. અહીંયા આ કાવ્યમાં સંક્ષેપે કહ્યું સ્વરૂપ, એનું સ્વરૂપ બહુ સંક્ષેપમાં આ કાવ્યની અંદર કહ્યું છે. 715 નો આ છે. એ મૂળ મહારાજને પોતે નિરૂપણ કરતા ગયા છે, મૂળ માર્ગ નિરૂપણ કરતા ગયા છે. પત્રાંક 700 લલ્લુજી મુનિ ઉપરનો પત્ર છે. શ્રી રામદાસ સ્વામીનું યોજેલું દાસબોધ નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. સ્વામી રામદાસ એ છત્રપતિ શિવાજીના ગુરુ થઈ ગયા. છત્રપતિ શિવાજીએ જેને ગુરુ તરીકે ધારેલા એ આ સ્વામી રામદાસ છે. લગ્નના માયરામાંથી ભાગ્યા હતા. એમનો ઇતિહાસ એવો છે, ભણવામાં એની વાત આવતી. છત્રપતિ શિવાજીના ગુરુ મહારાષ્ટ્રમાં થયા, મહારાષ્ટ્રના કોઈ ગામડામાં વૈરાગ્ય હતા. લગ્ન નહોતા કરવા, પણ એકનો એક દીકરો કેવો છે એટલે પ્રાણે, લોકોને તો વંશ રાખવાનો વિશેષ હોય છે, પ્રાણે લગ્નમાં જોડે છે. રાત્રે પહેલાં લગ્ન થતા આવે, પહેલાં તો રાત્રે જ લગ્ન થતા. અંધારી રાત હતી, ત્યાં બ્રાહ્મણે કહ્યું કે સાવધાન, સાવધાન નામું બોલ બોલે છે. હિન્દુ વિધિના લગ્નમાં સાવધાન નામું, તાંબા કુંડી સાવધાન, કન્યા પધરાવો સાવધાન, ફલાણું સાવધાન, શાળાશ્રી સાવધાન, ઘણા બોલ બોલે. સમય વર્તે સાવધાન, એ સમય વર્તે સાવધાન આવ્યું. અને એને એમ કહ્યું, મહારાજ મને કહે છે કે આ છેલ્લો સમય છે, સમય જો સાવધાન થવાનો સમય વર્તવા માટે આ છેલ્લો સમય છે. હવે જો બંધાઈ ગયો તો પછી ખલાસ વાત છે. એટલે એમ નેમ લગ્નના મંડપમાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા ભાગ્યા. તો લોકો બધા વાંહે દોડ્યા ખરા, પણ હવે અંધારી રાત હતી. લોકો એક ઝાડ મળ્યું એના ઉપર ચડી ગયા. અને ઘણા કોઈ તો ગામ ગયા છે, આમ ગયા છે, પણ કઈ પત્તો લાગ્યો નહીં. કલાક બે કલાક ગુતી ન હોવ ના ઘરે વ્યા ગયા. આ કરોડીઓ ઉતરીને પછી ચાલ્યા ગયા. ત્યાર પછી પોતે અભ્યાસ કર્યો છે, વેદાંતનો અભ્યાસ કરેલો છે. શિવાજી એને ગુરુ તરીકે માનેલ, એ રીતે બહુ પ્રસિદ્ધ થયા, પ્રસિદ્ધ વ્યક્તિ. જોયું છે આ પુસ્તક, જોયું છે ગુજરાતીમાં એનો ભાષણ કરતો. શ્રી રામદાસ સ્વામીનું યોજેલું દાસબોધ નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે, તેનું ગુજરાતી ભાષાંતર છપાઈને પ્રગટ થયું છે. જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે, તો લલ્લુજીને, જૈનના સાધુને અને એમના મુમુક્ષુ છે, અત્યારે તો એમના મુમુક્ષુ છે. એમને વાંચવા વિચારવા મૂક્યું છે. પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે, એ પુસ્તકમાં શું છે? પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે, તેથી તેમજ પાછળ જગતના પદાર્થોનો આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે. બધું આત્મા એક જ ભ્રમ છે ને, એટલે બધા જે પદાર્થો છે એ બધા ભ્રમ સ્વરૂપે છે, એવો ઉપદેશ કર્યો છે. તેથી તેમજ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે, તે વગેરેથી આ બધી ગડબડ છે એ ખ્યાલમાં છે એમ કે પુસ્તક પોતે પણ જોયું છે. કાંઈ પણ ભય ન પામતા, એનાથી ગભરાશો નહીં તમે કે આવું પુસ્તક મને ક્યાં વાંચવા મોકલું. ગણપતિની સ્તુતિવાળું, વેદાંતની પ્રધાનતાવાળું પુસ્તક મને ક્યાં વાંચવા મોકલ્યું છે, એવો ભય નહીં પામતા અને વિકલ્પ નહીં પામતા, વિકલ્પ પણ નહીં કરતા. જેવું આ કેવી પરીક્ષા કરે છે. નાની પુરુષ એમ કહે કે તું આમ કર એટલે આમ જ, પછી બીજું એમાં વિકલ્પ હોય શકે નહીં. ધોળે દિવસે એમ કહે કે આ ચાંદો છે કે કબૂલ, શું આમ જરા કઠણ પડે એવી વાત છે. પણ એમ કહેવામાં પણ એમને કાંઈક રહસ્ય હોય છે, એ સમજવા માટે ઉપયોગને લંબાવો જોઈએ. ભલે અન્ય મતનું પુસ્તક છે, અન્ય મતનો ગ્રંથ છે અને એ વાંચવા આપે છે, તો પણ કાંઈક જેને વાંચવા આપે છે એને આત્મહિતના હેતુથી આપે છે, એ વાત એને લક્ષમાં આવવી જોઈએ. એમને તો ફોડ પાડ્યો છે કે એ પ્રકારે ભય ન પામતા અથવા વિકલ્પ નહીં પામતા આત્માર્થ વિશેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. જુઓ, આત્માર્થ સંબંધી જે ગ્રંથકર્તાએ વિચારો, આત્મકલ્યાણ સંબંધીના જે વિચારો છે, એ વિચારો તમારે વિશેષ કરીને વિચારવા જેવા છે. એમ કે એ જાતની કચાશ જોઈ છે એમણે. શું સામે મુમુક્ષુમાં એ જાતની કચાશ જોઈ છે તો એ સાહિત્ય એને મોકલે છે કે આ તમે જુઓ એને આત્મહિતની કેવી લગ્ની લાગી છે અને તમે કેવી રીતે વર્તો છો, કરો સરખામણી હવે એમ કે છે. ભલે એમની મતમાં થયા શું ખંભાતના મુમુક્ષુ ને મુટલા કબીરપંથી સાધુ પાસે ધર્મ જ ત્યાં એમ લખ્યું કે એની જે ઉદાસીનતા અને એનો જે વૈરાગ્ય છે એ તમારે અનુકરણીય છે, એનું અનુકરણ કરજો. વૈરાગ આવો હોવો જોઈએ. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે એવા ગ્રંથોનું અવગાહન કરતા આત્માર્થ પોતાનો આત્માર્થ વિચારવામાં વિશેષ સુલભતા થાય છે. માટે તમને સમજીને એ ગ્રંથ અહીંથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે. શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે તેથી અહંભાવાદીનો ભય રહે છે તે સંભવિત છે. દેવકરણજી મુનિ વ્યાખ્યાન માંગતા હતા સમાજની વચ્ચે, એ પોતે પણ થોડા એટલા સરળ હતા. વ્યાખ્યાન તો વાંચું છું પણ હું મોટો વ્યાખ્યાન કરનારો, આ બધાનો ઉપદેશક, આ બધા ઉપદેશ લેવા મારી પાસે આવે છે એવો અહંભાવ થવાનો મને ભય રહે છે, એમ એમણે નિવેદન કરેલું કે વ્યાખ્યાન તો વાંચું છું પણ મને એમાં અહમપણું થઈ જાય.
તારીખ 15/12/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 586 અને 587 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 272.
હવે એ ખાલી વ્યાખ્યાનવાળા માટે નથી, જેને જેને શાસ્ત્ર જ્ઞાનનો ક્ષયોક્ષમ વિશેષ હોય કે થતો જતો હોય, પછી તે વ્યાખ્યાન કરનાર, વાંચન કરનાર હોય કે તે લેખન કરનાર હોય કે ભલે તે બેમાંથી એકેય ન હોય, પણ મને પણ, હું પણ સમજું છું, મેં પણ ઘણું વાંચ્યું છે, હું પણ ઘણું જાણું છું, એવો પ્રકાર જેના જેનામાં આવે એ બધાને અહંભાવ થતા વાર લાગતી નથી. તો એને કેવી રીતે અહંભાવ તોડવો એનું અહીંયા ખાસ યુક્તિ મૂકી છે કે જેણે જેણે સદગુરુને વિશે તથા તેમની દશાને વિશે વિશેષપણું લીધું છે તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી, અથવા ઉદય થાય તો તરત સમાય જાય. શું કહ્યું? શ્રી ગુરુનું બહુમાન માં પોતાની વિનમ્રતા સહેજે ઉત્પન્ન થઈ આવે છે કે ભલે મેં ગમે તેટલું જાણ્યું હોય, વાંચ્યું હોય, પણ ગુરુ આગળ મારું શું સ્થાન છે? હું તો શ્રી ગુરુની ચરણરજ છું. એને એમ જ રિયા કરે કે હું તો શ્રી ગુરુની ચરણરજ છું, ગમે એટલું વાંચ્યું હોય, ગમે એટલું સાંભળ્યું હોય, એથી શું મારો અભિપ્રાય કાંઈ કામમાં ન આવે, તે કહે છે, તેવું કહે છે, તે જ મારે માન્ય કરવા જેવું છે. ખલાસ. પછી આમ પણ છે, થાય તોય સમાઈ જાય, કાં તો આવે જ નહીં ને આવે તોય સમાઈ જાય. આ એક બહુ સહેલો ઉપાય આ છે આત્મસિદ્ધિમાં. એ વાત લખશે એ આત્મસિદ્ધિ જ આવે છે. ગાંધીજીના પત્ર પછી સીધી આત્મસિદ્ધિ આવે છે. જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય. જાતા સદગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય. જેણે જેણે સદગુરુને વિશે તથા તેમને દશાને વિશે વિશેષપણું દીધું છે, એમની મહાનતા જેમણે જોઈ છે, તેને પોતાની લઘુતા આવ્યા વિના, શ્રી ગુરુની મહાનતા જોતા જ પોતાની લઘુતા આવી જાય છે, તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી, અથવા તો ઉદય થાય તો તરત સમાઈ જાય છે. જે અંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય, પહેલેથી વિચારી રાખ્યું હોય કે જરાક અહંભાવ થશે તો એ ઝેર ખાવાની વાત જ છે, બીજું કાંઈ નથી. તે અહંભાવને આગળથી એટલે અગાઉથી જ ઝેર જેવો પ્રતીત કર્યો હોય તો પુરવાર પર તેનો સંભવ ઓછો થાય, તો પછીના કાળમાં એવો અહંભાવ ઉત્પન્ન થવાનો સંભવ ઓછો રહે છે. કેમ કે એ જાગ્રત થઈ ગયો. જે પ્રથમથી જાગ્રત છે, આગળથી જાગ્રત થઈ ગયો, એને અહંભાવ જે અજાણપણે થાય છે એવો થતો નથી. કાંઈક અંતરમાં ચાતુર્ય આદિ ભાવે મીઠાશ અને મીઠાશ સૂક્ષ્મ પ્રણતિએ પણ રાખી હોય, આ ભરમાર્મિક વાત કરી છે. જે વક્તા હોય છે, લેખક હોય છે, એને એ સંબંધીનું ભાષા ચાતુર્ય હોય છે, ભાષાનું ચાતુર્ય હોય છે, વિશેષતા હોય છે, એટલું હોય છે એમ નહીં, એની એને મીઠાશ પણ આવે છે કે આવું સરસ હું લખી શકું, હું બોલી શકું, બીજા આવી રજૂઆત કરી શકે નહીં, મારી રજૂઆત કરવાની પદ્ધતિ બહુ સારી છે, મારું ભાષા ચાતુર્ય વિશેષ છે બીજા કરતાં, એવું એને પોતાને અહંપણાને લઈને મીઠાશ અંદર વિદાય છે. એ સ્થૂળપણે પણ વિદાય અને સૂક્ષ્મપણે પણ વિદાય છે, એવું અંદરમાં થયું હોય તો તે આગળ જઈને વિશેષતા પામે છે, પછી એ સ્થૂળ થાય છે. પહેલાં સૂક્ષ્મ પ્રણતિ હોય છે, પછી એ જ્યારે જન્મે ત્યારે બહુ સૂક્ષ્મ હોય, પછી એમાં સ્થૂળતા આપી જાય છે. કેવી રીતે જીવન થાય, પહેલાં એને એવો કોઈ પુણ્ય યોગને લઈને ભાષાનો યોગ લખવાનો કે બોલવાનો આવી જાય, સૂક્ષ્મ પણ એને એમ લાગે કે બીજા આવી રજૂઆત નથી કરી શકતા, બરાબર જેવો ભાવ હોય એવો જ શબ્દ, એપ્રોપ્રિએટ વર્ડિંગ જેને કહે છે, જેવો ભાવ છે એવો જ હું શબ્દ વ્યક્ત કરું છું, ભાવને ભાષામાં વ્યક્ત કરવાનો મારી શક્તિ ઘણી સારી છે. ઊંડે ઊંડે એની મીઠાશ આવી જાય, પછી એમાં સ્થૂળતા આવે છે, શરૂઆત પર એ વિશેષતા પામે એટલે વૃદ્ધિગત થાય છે, પણ ઝેર જ છે એવા પ્રકારના પરિણામ તે ઝેર જ છે, અને નિશ્ચય ઝેર જ છે, ખરેખર ઝેર છે, એ ઝેર ખાવા જેવું નથી, મીઠું ઝેર છે એ ઝેર ખાવા જેવું નથી, નિશ્ચય ઝેર છે, પ્રગટપણે કાળકૂટ ઝેર છે, પ્રત્યક્ષ છે એ કાળકૂટ ઝેર છે, ઈડ્યો કે મીર્યો એ ઝેર તો આંગળી અડાડીને ચખાય પણ, અરે જો એ તો હાથ ફેરવે બે ત્રણ વખત સાબુ એ ધોવા પડે, એ તો એક વખત નહીં બે ત્રણ વખત સાબુ એ ધોવા પડે. જે તીવ્રતા વાળા પદાર્થો હોય છે બધામાં એવું હોય છે, ઘણા વાસવાળા પદાર્થો હોય એક વખત હાથ ધોયા હોય તો વાસતા એવા કરે, તીવ્ર વાસવાળા હોય તો, આ બહુ મરચાં તીખા હોય છે, મરચાં તીખા હોય અને એ મરચાંને હાથ અડાડીને ટેન્શનમાંથી એકમાંથી બીજામાં નાખવાનું, એક વાસણમાંથી બીજા વાસણમાં ફેરવવાનું, બીજું હોય સારી રીતે સ્પર્શ્યો હાથ ધોવે એને એમ લાગે કે હવે તો મારા હાથ ધોવાઈ ગયા, પણ આંખ અડાડે તો ખબર પડે ભૂલથી આંખે અડી જાય, એ ધોયેલો હાથ આંગળી આંખ પાંખ તૂલતા તૂટે કે વળતા સુધી ઉત્પન્ન થાય, ધોને ખાતા કે અંદર અસર નથી જતી, સૂક્ષ્મ પરમાણુ રહી જાય છે, એના ગંધના સ્વાદના સૂક્ષ્મ પરમાણુ રહી જાય છે, એમ કાળકૂટ ઝેર હોય એ સૂક્ષ્મપણે રહી જાય તો પણ એની અસર આવ્યા વિના રહી નહીં, એમ કહે છે. બહુ સરસ બોલે છે, સરસ બોલે છે છોકરો, સરસ બોલતા શીખી ગયો, સારું બોલતા શીખી ગયો, ત્યારથી એને ચડવા માંડે રસ ચડવા માંડે. મા બાપ તો પોતાના પુત્રની પ્રશંસા કરે જ, પોતાના સંતાનોની મા બાપ તો પ્રશંસા કરે, એના ઉપર વાલક હોય છે, પ્રિયતા હોય છે, એટલે થોડું પણ ઘણું કરીને વધુ કરે. મા બાપને ખબર નથી કે અત્યારે એ છોકરાને કેવો અવગુણ પાંગરશે અંદરથી, એના વખાણ કરવા જતા એનામાં અવગુણની શરૂઆત થશે ને એ અવગુણ પાછો વધી જશે, વૃદ્ધિગત થઈ જશે, એને ન તો એને ખબર હોય છે કે નથી મા બાપને ખબર હોય, એવી પરિસ્થિતિમાં જીવન આગળ વધે છે. પછી એમ કહીએ કે આપણે બહુ મહેનત કરીએ છીએ પણ મટતું નથી, બહુ મહેનત કરીએ છીએ પણ અસર જાય ક્યાંથી? કેટલી અસર ઝેરની ચડેલી છે અને કેટલું ઝેર પીધું છે એનું માપ નથી રાખ્યું. પછી નીકળતા સમય લાગે છે, પરિશ્રમ પડે છે, એવું જીવને લાગે છે. તો એ પછી સ્વાભાવિક જ છે કે એને નીકળતા વાર લાગે છે. તે પ્રગટ કાળકૂટ ઝેર છે એમાં કોઈ રીતે સંશય નથી, શંકા કરીશ નહીં એમ કે છે. એમાં કઈ શંકા થી અને કદાચ તને સંશય થાય કે નાના મને વાંધો નથી, તો તેને સંશય માનવો નથી એવો બીજો નિર્ણય કરજે. સંશય કરીશ ને અને સંશય થાય તો એ સંશય માનવો નથી, માન્ય કરવો નથી એવો બીજો નિર્ણય કરી લીધો. તો આ કેવી રીતે કાઢે છે? એક વખત હાથ ધોયા, બીજી વખત હાથ ધોવાની વાત છે. એ સંશય માનવું નથી, એ સંશયને અજ્ઞાન જ જાણવું છે, સંશયને સ્વીકારવો નથી. અને એવો સંશય થાય તો એ ઘોર અજ્ઞાન છે એમ જ સ્વીકારવું છે. એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, અભિમાન થાય એના પ્રત્યે તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તો તે અહંભાવ ઘણું કરીને બળ કરી શકતો તો એ અહંભાવ તમે કરી શકે. વખતે તે અહંભાવ રોકવાથી નિર અહંભાવ થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે. જો ત્યાં સુધી વાતને ખેંચી છે અમે, કેટલે ઊંડે ગયા છે એક વિષયમાં, કે એવો અહંભાવ રોકે એવા આવી રીતે રોકવાનો પ્રયત્ન કરે કે આપણે એકદમ નમ્રતામાં આવી જવું, એકદમ વિનમ્રપણે રહી જવું, શ્રી ગુરુનું નામ લઈને નમ્ર થઈ જવું. તો કે એ નિરહંભાવનો પાછો અહંભાવ થાય નરમ. આપણે તો નરમ, આપણે ક્યાંય અહમ ન કરીએ, આપણે તો નરમ જ રહીએ, આપણે તો નમ્રતા જ રાખવા વાળા, નમ્રતાનો અહમ મળી જાય. તો પ્રકૃતિ ક્ષેત્રે છે કેવી રીતે ત્યાગ કરે તો ત્યાગ નો અહંભાવ, નમ્રતા કરે તો નમ્રતા નો અહંભાવ. હવે જાવું ક્યાં? શ્રી ગુરુ ના ચરણ માં જાય તો કે મારો પહેલો નંબર છે, હું ત્યાં આગળ હું છું, ત્યાં મને સૌથી આગળનું સ્થાન મળે છે, બીજા મને પાછળ બેસવાનું મળે છે, મને આગળ બેસાડે એનો અહંભાવ. અથવા લોકો એમ જાણે છે કે ભાઈ મારું ત્યાં સ્થાન ઘણું સારું છે, મારા ઉપર શ્રી ગુરુની કૃપા છે એમ બધા જાણે છે, હું શ્રી ગુરુનો કૃપા પાત્ર છું એવું મારું સ્થાન છે. એ બધા અહંભાવના પ્રકાર છે, ત્યાં છેતરાવા જેવો. તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર ઝેર ને ઝેર ત્રણ વખત શબ્દ લીધા છે, ત્રણ વખત લાગે છે. તે પણ આગળ ઝેર ઝેર ને ઝેર માની એમ માની રાખીને વર્તાયું હોય તો આત્માર્થને બહાર ન થાય. આવી રીતે બહુ ઊંડેલીને વિચાર્યું હોય કે ક્યાંય પણ અહંભાવ થાય ત્યાં છતરાઈ ન જવાય એવી કાળજી રાખી હોય તો આત્માર્થને બાધ ન થાય, નહીતર આત્માર્થ સદાય એવો જે કાંઈ વિટંબણા છે એ આત્માર્થની એક વાર જો જીવ આત્માર્થની ભૂમિકાની વિટંબણાને ઉલંઘી જાય, યથાર્થ પાત્રતામાં આવીને ઉત્કૃષ્ટ પાત્રતામાં આવીને જો આત્માર્થની ભૂમિકા નથી આગળ નીકળી જાય, એ ભૂમિકામાં ભૂલે નહીં, લપસે નહીં, છેતરાય નહીં, ક્યાંય પણ ગડબડ થાય નહીં, ચૂકે નહીં, તો પછી આગળનો રસ્તો સાફ છે, પછી ભૂલવાના ચાન્સ ઓછા છે. પણ જે કાંઈ તકલીફ ને વિટંબણા છે એ આત્માર્થની ભૂમિકાની જ છે. એટલે વિશેષ કરીને મુમુક્ષુની ભૂમિકાનો વિષય વિશેષ વિચારવા જેવો છે, ઊંડાણથી વિચારવા જેવો છે. હા ભાવ અથવા નમ્રતાનો અહમ ભાવ, નિરહંતા ભાવનો અહમ ભાવ, એટલે નમ્રતા અભાવનો અહમ ભાવને રોકવાથી જે નિરહંતા છે એનો પાછો અહમ ભાવ થઈ જાય કે હું તો ક્યાંય અહમ પણ કરતો નથી, આપણે તો ક્યાંય અહમ પણ કરવાનું નહીં, શું એનો અહમ ભાવ થઈ જાય. એવી છે બ્રાહ્મણી પ્રકૃતિ. એ શાસ્ત્રોમાં તો એ વિષય આવે છે કે જીવ સર્વસંગ પરિત્યાગ કરીને દુકાન ધંધો કુટુંબ પરિવાર બેડા કપડા છોડીને જંગલમાં જાય, ત્યાં જઈને એને એમ વિચાર આવે કે હું કેટલું બધું છોડીને આવ્યો, કેટલું બધું છોડીને જંગલમાં આવી ગયો. ત્યારે જ્ઞાની એમ કહે છે કે તું બધું હારે લઈને આવ્યો, છોડીને નથી આવ્યો પણ હારે લઈને જ આવ્યો. પરિણામ એ પરિસ્થિતિ થાય, ખબર નથી પડતી કે શું થયું. એ શું જણાય જણાય એટલે કયો સુખું કરો તો સમજાય કે આટલું બધું મેં છોડ્યું એ છોડવાનો અહંભાવ જ્ઞાનમાં જણાય છે. મેં છોડ્યું એવો અહંભાવ જણાય છે, તો એ અહંભાવમાં બધું રાખ્યું છે. અહમ એટલે રાખવું, એ બધું એમાં રાખ્યું છે. છોડ્યું નથી પણ આરે લેતા આવ્યો છે. ખોદા કરો ને નીકળ્યા જ કરે, એનો કોઈ તળિયું દેખાતું નથી. એવી છે ક્યાંથી ખાણ, એ ખાણ કઈ છે? અજ્ઞાન ની ખાણ માટે આવે છે. વિકલ્પ વિકલ્પ એટલે કલ્પના. એટલે જ સ્વરૂપ નિશ્ચયમાં નિર્વિકલ્પ સ્વરૂપની એટલી મહત્તા ભાસે છે કે જે અન્ય ભાવની મહત્તાને લઈને એના વિકલ્પો છે. શેને લઈને વિકલ્પો છે? એની મહત્તાને લઈને એના વિકલ્પો છે. એ મહત્તા પહેલી વહેલી ખોવાનો અવસર છે સ્વરૂપ નિશ્ચયના કાળમાં. સ્વરૂપની એટલી મહત્તા આવે છે કે એ બધી મહત્તા ઉડી જાય છે એકવાર. એટલે વિકલ્પ શાંત થવાનો અવસર આવે છે આગળ જઈને, નહીતર વિકલ્પ કોઈ રીતે મટી શકે જ નહીં એવી પરિસ્થિતિ. છસો ને સોળ થયો, સાતસો સોળ થયો, સાતસો ને સત્તર. ગાંધીજી ડર્બનમાં હતા એમના ઉપર આ પત્ર લખાયેલો છે. સાતમાર્થી ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે ડર્બન, તમારો લખેલો કાગળ મળ્યો હતો. ગાંધીજી પત્ર વ્યવહાર ચાલુ રાખેલો, આ કાગળથી ટૂંકામાં ઉત્તર લખ્યો છે. નાતાલમાં સ્તુતિ કરવાથી તમારી કેટલીક સદવૃત્તિઓ વિશેષતા પામી છે એમ પ્રતીત થાય છે, પણ તમારી તેમ વર્તવાની ઉત્કૃષ્ટ ઈચ્છા તેમાં હેતુભૂત છે. નાતાલ કરીને એક ઇંગ્લેન્ડની અંદર કોઈ ગામ છે, એ ગામની અંદર પોતે ગયા છે. ત્યાં કોઈ પાદરીઓનો, એમને ક્રિશ્ચિયન પાદરીઓનો સંઘ છે, એમની પણ એવી ઈચ્છા થઈ છે કે કોઈ સદવૃત્તિઓને વધારવી, ધાર્મિક વૃત્તિઓને વધારવી. એટલે એમને એમ લખ્યું છે કે હું અહીંયા આવ્યા પછી મારી વૃત્તિઓમાં સારો એવો ફેર છે. એટલે એમને એનો ઉત્તર લખ્યો છે કે નાતાલમાં સ્તુતિ કરવાથી તમારી કેટલીક સદવૃત્તિઓ વિશેષતા પામી છે એટલે વધે છે એમ પ્રતીત થાય છે તમારા પત્રથી, પણ એ નાતાલને કારણે નથી એમ કહે છે, પણ તમારી તેમ કરવાની જે ઉત્કૃષ્ટ ઈચ્છા છે તેમાં કારણભૂત છે. તમને એમ થયું કે નહીં, હવે આપણે કોઈ ધર્મ ધાર્મિક લાઈન ઉપર જવું છે, કોઈ સારા કાર્યો કરવા છે, એવી જે તમારી ઉત્કૃષ્ટ ઈચ્છાની ભાવના છે એને લઈને એમ થયું છે. એ ક્ષેત્રને લઈને એમ થયું, રાજકોટ કરતા નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું એમ માનવામાં હાનિ નથી. કેમ કે રાજકોટે આવતા ત્યારે આ રાજકારણમાં પડી જતા, હિન્દુસ્તાનના રાજકારણમાં એવી રીતે પડી જતા. એ વખતે અંગ્રેજોનું રાજ હતું, અંગ્રેજોને રજવાડાઓનું પણ બધી ગડબડ ઘણી હતી, દેશી રજવાડાઓમાં પણ અનીતિ ઘણી હતી, ને એ પણ પરાકાષ્ઠાએ પહોંચેલી. આ બાજુ અંગ્રેજોની પણ ગડબડ ઘણી હતી, એ પછી એની અંદર અટવાઈ જતા હતા. એટલે છે કે કુળ કરતા નાતાલ કેટલીક રીતે તમારી વૃત્તિને ઉપકાર કરી શકે એવું ક્ષેત્ર ખરું, કેમ કે દૂરનું ક્ષેત્ર હતું, ત્યાં કોઈ બીજું રાજકારણ નહીં હોય એમ માનવામાં હાનિ નથી. એમ માનીએ તો ઠીક વાત છે, કેમ કે તમારી સરળતા સાચવામાં અંગત વિઘ્નનો ભય રહી શકે એવા પ્રપંચમાં અનુસરવાનું દબાણ નાતાલમાં ઘણું કરીને નહીં, અહીંયા રાજકોટમાં એના ઉપર દબાણ થાય કે તમારે મહાત્માજી આમ કરવું જોઈએ, મહાત્માજી તમારે આમ કરવું જોઈએ. એટલે એની અંગત જે પ્રવૃત્તિની અંદર વિઘ્ન નાખે અને રાજકારણને રાજનીતિના પ્રપંચમાં અનુસરવાનું દબાણ એમના ઉપર આવે એ નાતાલમાં પ્રસંગ નહોતો. પણ હવે વાત કરે છે કે પણ જેની સદવૃત્તિઓ વિશેષ બળવાન ન હોય, એટલે સામાન્ય રીતે જે બહુ પોતાના આત્માને સુધારવાની ભાવનામાં ન આવ્યા હોય ઉત્કૃષ્ટપણે, અથવા નિર્બળ હોય અથવા જેના પરિણામો નિર્બળ હોય અને તેને ઇંગ્લેન્ડ આદિ દેશમાં સ્વતંત્રપણે રહેવાનું દેશની અંદર સ્વતંત્રપણે રહેવાનું હોય તો અભક્ષ્ય આદિ વિષયમાં તે દોષિત થાય એમ લાગે છે. કેમ કે ત્યાં ખાણી પીણી સચવાય એવો નથી, ત્યાં દોષિત થાય એમ લાગે છે. જેમ તમને નાતાલ ક્ષેત્રમાં પ્રપંચનો વિશેષ યોગ નહીં હોવાથી તમારી સદવૃત્તિઓ વિશેષતા પામી, એમ રાજકોટ જેવામાં કઠણ પડે તે યથાર્થ છે, કેમ કે ત્યાં તમને દબાણ આવે છે. પણ કોઈ સારા આર્ય ક્ષેત્ર સત્સંગાદી યોગમાં તમારી વૃત્તિઓ નાતાલ કરતા પણ વિશેષતા પામત એમ સંભવે છે. આ અમારી સલાહ છે. નાતાલ છોડીને રાજકોટ છોડીને કોઈ સારા આર્ય ક્ષેત્રની અંદર તમે સત્સંગના યુગમાં રહો તો તમારી વૃત્તિઓમાં વૃદ્ધિમાન પણ થાય, સદવૃત્તિઓ વર્ધમાન થઈ શકે એમ મને લાગે છે. તમારી વૃત્તિઓ જોતા તમને નાતાલ અનાર્ય ક્ષેત્ર રૂપે અસર કરે એવું મારી માન્યતામાં ઘણું કરીને નથી. આર્ય ક્ષેત્રની સલાહ આપી તો ઓલું અનાર્ય ક્ષેત્ર છે એમ થયું ને, કે છે તો અનાર્ય ક્ષેત્ર પણ તમે મક્કમ મનના માણસ છો. ગાંધીજી પોતે બહુ દ્રઢ મનવાળા માણસ હતા કે જેની મક્કમતા કરવી એ પછી જલ્દી છોડે. એટલે તમારી જે સદવૃત્તિઓ છે એ અનાર્ય ક્ષેત્ર રૂપને કારણે તમને નુકસાન કરે, અસર કરે એટલે તમને નુકસાન કરે એવું ઘણું કરીને મને નથી લાગતું, તમારા માટે એવું નથી લાગતું. પણ સત્સંગાદી યોગની ઘણું કરીને પ્રાપ્તિ ત્યાં ન થાય, ત્યાં તમને કોઈ સત્સંગ નહીં મળે, નિવૃત્તિ મળશે પણ સત્સંગ નહીં મળે. તેથી કેટલુંક આત્મનિરાકરણ ન થાય અને એ સત્સંગના અભાવમાં જે તમને મૂંઝવતા પ્રશ્નો છે જેમનું સમાધાન તમારે જોઈએ અને નિરાકરણ નહીં મળે. જુઓ આમાં ફેર છે, નિવૃત્તિ અને સત્સંગમાં ફેર શું? સત્સંગ છોડીને નિવૃત્તિ લઈ લઈએ છીએ સમજ્યા વગર, આપણે કોઈ કોઈની સાથે પરિચય નથી રાખતા, બીજા જાઓ એકાંતની સમાધાન ક્યાંથી થશે તમે? એટલે એટલી નિવૃત્તિ નહીં પણ મુમુક્ષુની ભૂમિકામાં સત્સંગ હોવો જોઈએ. તો આત્મનિરાકરણ થાય અને એ ન થાય તો તે રૂપ હાનિ માનવી કંઈક વિશેષ યોગ્ય લાગે છે તો એ નુકસાન છે તમને એમ કહે છે. ત્યાં નાતાલની અંદર સત્સંગ નથી અને તેથી તમને આત્મનિરાકરણ થાય તેવું નથી, એટલે એ બાબતમાં તમને નુકસાન થાય છે એમ મને તો લાગે છે. એમ કરીને એમને હિન્દુસ્તાનની અંદર સત્સંગ મળે એવા કોઈ ક્ષેત્રની અંદર નિવાસ કરવાની સલાહ આપે છે. ગાંધીજીને શ્રીમદજી પ્રત્યે બહુમાન તો અવશ્ય હતું અને બહુમાન હતું એટલે જ એમણે પત્ર વ્યવહાર વગેરે સંપર્ક ચાલુ રાખેલો, તો પણ અધૂરું બહુમાન હોય તો શું નુકસાન થાય, અને પૂરેપૂરું બહુમાન હોય તો શું લાભ થાય? એ ઉપરથી સમજાય છે. આ વિચારવા જેવું છે. આપણે આપણે તો આપણો દાખલો અહીંયા લઈએ કે ઘણા મુમુક્ષ વાગે, અમે તો ગુરુદેવને માનીએ છીએ, અમે તો ફલાણા જ્ઞાનીને પણ માનીએ છીએ, અમે તો આ જ્ઞાનીને પણ તો ગુરુ માનીએ છીએ. તો માને છે માને છે, એમાં ફેર છે. શું નથી માનતા, વિરુદ્ધતા જ કરે છે, એની તો ચર્ચા કરવી અસ્થાન છે. પણ જે માને છે એમાં શું ફેર નુકસાન લાભ છે, એ થોડું ગાંધીજીના એક પાત્ર ઉપરથી, એક દાખલા ઉપરથી વિચારવા જેવો સિદ્ધાંત છે. કે જ્યારે જીવ અધૂરું અનુસરણ કરે ત્યારે શું કરે, કે પોતાને ફાવે એટલું લે ને ન ફાવે એટલું ન લે, અને એને સંતોષ ખોટો આવે છે. હું પણ એમને માનું છું, એમને પૂછું છું, એમની સલાહ લઉં છું, એમની સાથે ચક્ર વ્યવહાર કરું છું, એમનો સંપર્ક રાખું છું, પણ પોતાને અનુભવ પડે એટલું કરે, બાકીનો છોડી દે. પરિણામ એ આવ્યું કે ગાંધીજી રાજકારણ ન છોડી શક્યા. રાજકારણ ન છોડી શક્યા એટલે આત્માને જે જન્મ મરણથી મુક્ત થવાનો માર્ગ, એ માર્ગ પ્રાપ્ત કરવાનો જે અવસર હતો, એ અવસર છૂટી ગયા. હિન્દુસ્તાનમાં આવતા પણ જે એમને પ્રત્યક્ષ સમાગમ કરીને જે કાંઈ ધર્મની આત્મગીતની લાઈન પકડવી જોઈએ એ પકડી ન શક્યા, અને બીજી બાજુના ખેંચાણ હોય. ખાસ કરીને રાજકારણમાં બહુ બીજો લાભ નથી થતો, અત્યારે લાભ લઈએ તો બધી ઘણી વિચિત્ર વાતો છે, પણ તે દિવસે તો લોકો દેશ માટે સમર્પણ કરતા હતા. એમાં તો ગાંઠનું ખોવાનું હતું, કાંઈ મેળવવાનું નહોતું, હોય દેવાનું હતું, સમર્પણ કરવાનું હતું, પણ એની સામે માન મળે, સંભળે, જેનું સમર્પણ વધારે એને લોકો માન સન્માન આપે, લો અને બધું આપી દીધું, અને બધું અર્પણ કરી દીધું. આનો અર્પણતા જુદી જાતની છે, આનો ભોગ ઘણો છે, દેશને સ્વતંત્ર કરવામાં આનો ઘણો ભોગ છે. એ જાતનું જે માન મળે, એ માનને લઈને, એ પ્રવૃત્તિની અંદર જે સમય ને શક્તિ વેડફાય, એને લઈને આત્મહિત સાધી શકતા. અને એમાં પછી સામે રાજનીતિમાં તો પ્રપંચ હોય એટલે અહીંયા પણ પ્રપંચ એને કર્યા વિના ચાલે, એ પરિસ્થિતિ થાય. હા કોઈ નક્કી નહીં, ગુરુદેવ તો કઈ કાચું ના રાખે. હા એ કઈક એવું મને ભૂલી ગયો એક વાત, એવું કઈ ગુરુદેવ બોલેલા, ગુરુદેવ પરનું કઈ કરી શકું, દેશનું કઈ કરી શકું, બીજાનું કઈ કરી શકું, એ મૂંઢ છે. ગાંધીજી એ વાંચન પછી ઘરે જઈને કીધું, આ મૂંઢ કીધું નહીં મને કીધું, હા સ્વામીજીએ કે આ મૂંઢ મને કીધું હતું, બીજાનું કરી શકે એમ મને એમનું છે ને, એ મારા ઉપર કીધું હતું. એમ થોડી ચર્ચા કરી હતી, એટલું અંદરથી લાગ્યું લાગ્યું ન હોય તો મારે છોડી દઈએ, આવી ભૂલ મારાથી ન કરવી જોઈએ. એટલું બધું અંદરથી અસર નથી રહેવાની, પછી બહારનું વાતાવરણ તો એટલું બધું જબરજસ્ત હોય છે, અંદર ક્યાં ખોવાઈ જાય છે જીવને પોતાને, કાંઈ શ્રી ગુરુ મળ્યા છે, જ્ઞાની મળ્યા છે, છતાં પોતે જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, બીજા પ્રપંચમાં રોકાઈ જઈને
ભારતીય બેન મંતુલાલ શાહ, ગઢડા વાળા, ભારતીય બેન મંતુલાલ શાહ, 201 રૂપિયા.